நமோ சித்தானம் நமோ அயதியானம் நமோ அஜ்யாயானம் அரிஹஞ்சர் சித்தர் துரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கல்ய உபகாரி ஹை இனக்கு பரபஜான ராகதி பாயி ஜோ பக்தி काय को नमाई स्तुति को चाही है धन्य धन्य तुम्हारी से काज सब आज भरे कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख है सो हम चाहते है मंगल कल्याण सुख है सो हम चाहते है ओम मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है આપણો ચાલતો વિષય રવિવારની પાઠશાળાનો 14 ગણ સ્થાન એના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. ઘણી બધી ગુણ સ્થાન સંબંધી આપણે ચર્ચા કરી. આજનો જે વિષય છે જે ગયા વખતે આપણે જે આઠમું ગુણ સ્થાન છે આઠમા ગુણ સ્થાનનું નામ શું છે? વેરી ગુડ, અપૂર્વકરણ. તો અપૂર્વકરણ ગુણ સ્થાન સંબંધી ઓલમોસ્ટ આપણે બધી ચર્ચા લાસ્ટ લેક્ચરમાં પૂરી કરેલી હતી. અપૂર્વકરણ ગુણસ્થાન સંબંધી એક વિષય જે મહત્વપૂર્ણ હતો એ બાકી હતો એ આપણે ગયા વખતે લીધો હતો. કોઈને યાદ છે આપણે ગયા વખતે અપૂર્વકરણ ગુણસ્થાન સંબંધી કયો વિષય લીધો હતો? હા, વેરી ગુડ. આપણે વાત કરી હતી ચાલુ સાતમા ગુણસ્થાનના જે બીજા ભાગની ચર્ચા કરી હતી, સ્વસ્થાન અપ્રમત અને સાતિશય અપ્રમત. થોડી ભૂમિકા બાંધુ છું તો શું છે કે તમને આખો વિષય બરાબર સમજાશે જે આજે આપણે લેવાનો છે. થોડા આગળ આવી જાઓ, પહેલેથી થોડા આગળ આવી જાઓ, કારણ કે પાછળવાળાને પછી દેખાતું નથી એમ મને કહેતા. થોડા આગળ આવી જાઓ. હજી તો સાતમા ગુણસ્થાનથી આપણે ચર્ચા પ્રારંભ કરી હતી કે સાતમા ગુણસ્થાનના જે બે ભાગ છે એમાં જે સાતિશય અપ્રમત જે બીજો ભાગ છે એ સાતિશય અપ્રમતમાં શ્રેણી ચડવા પૂર્વની તૈયારી પ્રારંભ થાય છે. એક એક વાત બરાબર સાંભળજો. હવે ઉપયોગની એકાગ્રતા એક કલાક એકદમ બરાબર અહીંયા રાખજો. શ્રેણી ચડવા પૂર્વની તૈયારી અપૂર્વકરણ ગુણસ્થાન જે પ્રારંભ શ્રેણીનું પ્રથમ ગુણસ્થાન છે એની પહેલાની જે અવસ્થા છે દશા છે એ સાતિશય અપ્રમત છે અને એમાં શ્રેણી ચડવા પહેલાની તૈયારી પ્રારંભ થાય છે. ત્યાં આપણે જોયું હતું કે ચાર આવશ્યક કાર્ય પ્રારંભ થયા, બરાબર છે? હમણાં સુધી આપણે 8 આવશ્યક કાર્ય જે થયા એની ચર્ચા કરી. એ 8 ના આપણે આજે નામ લેવાના છે. એટલે એક વાર આખું રિવિઝન થઈ જાય તો પછી 9મા ગુણસ્થાનમાં જે વિશેષતા છે એ વિશેષતા પ્રારંભ થશે. જો આજ 7મા ગુણસ્થાનની ચાર આવશ્યક કાર્યની જે વાત કરી હતી આપણે પહેલા લઈએ, બધાને ખ્યાલ આવે છે આપણે ક્યાં ગયા? પાછા ગયા. ક્યાં ગયા? 7મા ગુણસ્થાનના સાતિશય અપ્રમત દશામાં જ્યાં શ્રેણી ચડવા પૂર્વની તૈયારી ચાલુ થઈ છે, જ્યાં અધકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ જે આ ત્રણ કરણના પરિણામ છે જે શ્રેણી ચડવા અને શ્રેણી ચડવા પૂર્વ જે ચાલુ થાય છે એમાં અધકરણના પરિણામ 7મા ગુણસ્થાનના સાતિશય અપ્રમતમાં પ્રારંભ થયા, બરાબર છે? ત્રણ કરણ, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો અધકરણ પરિણામ એટલે કે એમાં ચાર આવશ્યક કાર્ય. ચલો હવે આપણે એના નામ લઈએ. સૌથી પહેલા શું થયું? વેરી ગુડ. સૌથી પહેલી વાત આવી પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા વધુ, બરાબર છે? પહેલી વાત. બીજી વાત વેરી ગુડ. સ્થિતિ બંધાપ સરળ. શું મતલબ છે આનો? લીધો તો મતલબ આપણે બહુ ક્લિયર ડિફરન્સ કહ્યું હતું ચાર આવશ્યક કાર્ય સાતમા વર્ષ સ્થાનના અને ચાર આવશ્યક કાર્ય આઠમા વર્ષ સ્થાન સંબંધીના. તો સાતમા વર્ષમાં જે ચાર આવશ્યક કાર્ય થાય છે એ નવીન કર્મ નો જે આશ્રમ થાય છે એ રિલેટેડ, અને આઠમા વર્ષમાં જે ચાર આવશ્યક કાર્ય થાય છે એ સત્તામાં કરેલા જે કર્મ છે એ સંબંધી છે. અમારે નામ લેવું એટલે આપણને એ ચોખવટ થઈ જશે. તો સૌથી પહેલી વાત કરી હતી આપણે અનંત પ્રતિ સમય અનંત હોવાની વિશેષતા વધી, સાતમા વર્ષના કાર્યની વાત છે. રિપીટ એટલે કરું છું કે પાકું થાય, રિવિઝન થાય અને શબ્દથી આપણે પરિચિત થઈએ. સેકન્ડ વાત કરી હતી આપણે સિદ્ધિ બંધાપર, એનો અર્થ કહ્યું હતો કે જે નવીન કર્મ નો આશ્રમ થાય છે એ કર્મ નો આશ્રમ જે થયો એમાં શું થશે, મંદ મંદ અલ્પ અલ્પ સ્થિતિ વાળા એ કર્મ બંધાશે. ત્રીજી વાત કરી હતી, જલ્દી ત્રીજી વાત, પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ અનંત ગુણો વધવો અને અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભવ અનંત ગુણો ઘટવો. વેરી ગુડ. તો આ આપણે ચાર આવશ્યક કાર્ય જોયા સાતમા વર્ષમાં. હવે આ આગળ પણ ચાલ્યું છે પરંતુ આનું પ્રારંભ ક્યારે થયું, તો કે સાતમા વર્ષમાંથી આની પ્રારંભ દશા છે. હવે આપણે આઠમા વર્ષમાં આવીએ, જે ઓવરઓલ આપણે લાસ્ટ ટાઈમ અને એના પહેલાના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી આઠમા વર્ષના ચાર આવશ્યક કાર્ય. ચલો જલ્દી આઠમા વર્ષના ચાર આવશ્યક કાર્યમાં સૌથી પહેલા હવે આમાં શું લેવાનું છે કે જે સત્તામાં પડેલા કર્મ છે એમાં ફેરફાર થાય. જો કે આપણે એક બહુ જ સરસ આખો સાત આઠ અને નવ આ ત્રણેય ગુણસ્થાનનું આપણે એક ઓવરઓલ પિક્ચર અમારા 10 મિનિટમાં જોશું. બરાબર છે, થોડું ધ્યાનથી સાંભળજો. હવે આઠમા વર્ષમાં થવા વાળા ચાર આવશ્યક કાર્ય, સૌથી પહેલા છે પૂર્વગત કર્મો કા અસંખ્યાત ગુણ સ્થિતિ કાંડ ઘાત. સુરક્ષાનો સ્થિતિ કાંડ ઘાતનો કે સત્તામાં જે પડેલા કર્મ છે એ કર્મમાં શું થાય છે એની સ્થિતિ શું થાય છે કે પ્રતિ સમય એની સ્થિતિ અસંખ્યાત ગુણ ઘટતી જાય. અને એ જે સ્થિતિ ઘટે છે એમાં નિમિત્ત કોણ છે, નિમિત્ત 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 નિમિત્ત. વેરી ગુડ. બે પરિણામ નિમિત્ત છે, સમજાય છે. બે પરિણામ કયા, કે વર્તમાન અપૂર્વકરણ જે જીવના વિતરાગ ભાવ પરિણામ છે અને જે એની સાથે રહેલો મંદ પ્રકારનો પરિણામ છે. બરાબર, એ બે પરિણામો નિમિત્ત પામી લે, નિમિત્ત પામી લે. બરાબર, આમાં સ્વતંત્રતા બરાબર સમજવાની છે. શું સ્વતંત્રતા સમજવાની છે કે કર્મમાં જે પણ પ્રણવન થાય છે એની જે પણ અવસ્થાઓ બદલાય છે એમાં જે પણ કાર્ય થાય છે એ કર્મની સ્વયંની પોતાની સ્વતંત્ર યોગ્યતા છે. અને જીવના જે પરિણામ છે એ પરિણામ સ્વતંત્ર છે, પરંતુ એ દેહનો શું છે, સંસ્કાર હોવાના કારણે એવો જબરજસ્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. બરાબર, તો પહેલી વાત થઈ શું વાત કરી, જે સ્થિતિ કાગળ ખાતરી કરી. હવે બીજી વાત શું કહી હતી, બીજી વાત પૂર્વમાં જે બંધાયેલા જે કર્મ છે એનો અસંખ્યાત ગુણો, કયા કર્મ, અશુભ કર્મના અસંખ્યાત ગુણો અનુભવ કાંડ. શું થવું, અનુભવ પણ અસંખ્યાત ગુણો ઘટતો 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 ઉદયમાં આવ. ખ્યાલ આવે છે ને, સ્થિતિ સાથે શું ઓછું થયું, તો કે અનુભવ પણ. પણ કોનો અનુભવ ઘટ્યો, કોનો રસ ઘટ્યો, તો કે અશુભ અપ્રશસ્ત પ્રશસ્ત અપ્રશસ્ત પ્રવૃત્તિઓનો અનુભવ ઘટ્યો. બરાબર, આ બે વાત છે, બે વાત છે, એ સ્થિતિ કાંડઘાત અને અનુભવ કાંડઘાત. કાંડઘાતની વાત આવશે આઠમા વર્ષમાં અને બંધાપસરણની વાત આવશે સાતમા વર્ષમાં, એમ યાદ રાખ. બરાબર, હવે ત્રીજી વાત, જલ્દી ત્રીજી વાત શું હતી, વેરી ગુડ, અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિર્જરા. બરાબર, ગુણ શ્રેણી નિર્જરાની અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિર્જરાની શરૂઆત કયા વર્ષમાંથી થાય છે, તો કે આઠમા વર્ષ. ખરેખર ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થઈ જાય છે પાંચમાંથી, પરંતુ અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિર્જરા પ્રારંભ થાય છે આઠમા વર્ષ સ્થાન. બરાબર, તો એ વાત આપણે ત્રીજામાં લીધી હતી ગુણ શ્રેણી નિર્જરા. અને ચોથી વાત આપણે હજી થઈ ગઈ છે એટલે હું થોડું ફાસ્ટ લઉં. અને ફોર્થ ફોર્થ થિંગ એ ગુણ સંક્રમણ. ગુણ સંક્રમણ નો અર્થ શું લીધો હતો, કે જે સત્તામાં પડેલી જે અપ્રશસ્ત પ્રકૃતિઓ છે, જે અશુભ પ્રકૃતિઓ છે, એ અશુભ પ્રકૃતિઓ બધી સંક્રમિત થઈ જશે શુભ પ્રકૃતિઓ, તો એને કહેવાય ગુણ સંક્રમણ. હવે આપણે એક એક શબ્દમાં આગળ લઈએ તો શું લેશું, સ્થિતિ કાંડઘાત. आत्मवर्ण खंड रिविजन स्थिति कांड घर अनुवाद कांड घर गुण श्रेणी निर्धारण गुण संग्रह इन चार शब्द की भी लिखना था बराबर स्थिति कांड घर अनुभाव कांड घर गुण श्रेणी निद्रा अने गुण संक्रमण आ थई आत्मा व्रस्थानी बात आटली समझाई हमें आपने एक बात बराबर समझो जीवी रीतना अने लिंक जो केवी रीतना छे जीवी रीतना सातमा गुणस्थान में श्रेणी चढ़वा पूर्व ही तैयारी प्रारंभ थी बराबर छे एवी ज रीतना आत्मा गुणस्थान में शुरू थाय छे क्योंकि के आत्मा गुणस्थान में जे आपने बात करता आया छे के श्रेणी ना काल दरमियान मोहनीय कर्मनी 40 मोहनीय संबंधी 21 प्रकृतियों उपशम अने क्षय नु जे कार्य छे ए कार्य प्रारंभ थवा गयु छे क्यारथी थशे प्रारंभ तो के एनी शुरुआत थशे आत्मा गुणस्थान ना पहला समय समझो बात ने शुरुआत कई आत्मा गुणस्थान ना पहला समय जी रीतना श्रेणी चढ़वा पूर्व की तैयारी शुरुआत थी सात माना साथी है एवी रीतना एकवीस प्रकृतिओ नो जे उपशम अने क्षय अल्पकाल मत थवानो छे ए उपशम अने क्षय क्षय जे कार्य थवानो छे एनी शुरुआत थई गई आत्माना पहला समय में परंतु आगम में लख्यू छे के आत्मा गुणस्थान में एकवीस माथी एक એકે પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય નથી થતો કોઈ સમજાય છે એકે નો ઉપશમ અને ક્ષય આઠમા વર્ષમાં નથી થતો પરંતુ એની શરૂઆત થઈ ગઈ છે હવે એકવીસ પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય થશે ક્યારે તો કે એકવીસ પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય થશે નવમા ગુણસ્થાનના અંતિમ સમયે સૂક્ષ્મ લોભને છોડીને વીસ પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય અનિવૃત્તિકરણ ના પરિણામ નું નિમિત્ત પામીને થવાનું ખ્યાલ માં આવે છે હું તમને અનિવૃત્તિકરણ જે નવમું વર્ષ સ્થાન એને નવમું નવમું નવ આકરો એને અપરનો આકરો કહેવાય છે ને હૃદયથી કહે છે ને તો નવમું ગુણસ્થાન તમે જુઓ તો કે બહુ અગત્યનું ગુણસ્થાન છે કેમ કારણ કે નવમા ગુણસ્થાનની જે પ્રગાઢ વિપ્રાપ્તા જે પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા વધે છે એ વિશુદ્ધતા નું નિમિત્ત પામીને નવમા ગુણસ્થાન ના અનિવૃત્તિકરણ પરિણામ માં જે સામર્થ છે કે એકી સાથે વીસ પ્રકૃતિ નો ઉપશમ અને ક્ષય કરવાની સામર્થ અનિવૃત્તિકરણ પરિણામ માં ન એ સામર્થ અપૂર્વકરણ માં છે અને ન એ સામર્થ સૂક્ષ્મ લોભ માં અગર હું તમને એમ પૂછું કે શ્રેણી સંબંધી કેટલા ગુણસ્થાન છે તો બધાને ખ્યાલ છે ઉપશમ યાત્રા સફળ એક જનરલ શ્રેણી સંબંધી કેટલા ગુણસ્થાન છે તો બધા કહેશે ચાર ગુણસ્થાન છે બરાબર છે અને ધ આન્સર ઇઝ રાઈટ કેમ કારણ કે આઠમા ગુણસ્થાનથી પ્રારંભ થાય છે આઠ નવ દસ અને અગિયાર યા તો આઠ નવ દસ અને બાર હવે ઓવરઓલ તમે એને તમે ધ્યાનમાં લો તો આઠમા ગુણસ્થાનમાં એક એક કર્મ નો ઉપશમ થઈ નથી નવમા ગુણસ્થાનમાં વીસ કર્મ નો ઉપશમ અને ક્ષય થયો દસમા ગુણસ્થાનમાં માત્ર એક સૂક્ષ્મ લોભ નો ઉપશમ અને ક્ષય થયો અને અગિયારમા ગુણસ્થાન અને બારમા ગુણસ્થાનમાં તો કાંઈ નથી થયું અગિયાર અને બારમું ગુણસ્થાન તો એ જે પુરુષાર્થ પૂર્વમાં થયો એનું ફળ અગિયાર અને બારમું ગુણસ્થાન છે જે અગિયાર અને બારમા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે એ પૂર્ણ વિતરાગતા જે પ્રગટ થઈ એની કરતા પુરુષાર્થ ઓલરેડી આઠ નવ દસ ગુણસ્થાનમાં થઈ ગયો તો અગિયાર નું ગુણસ્થાન તો ખરેખર શ્રેણી નું ફળ છે પુરુષાર્થ નું ફળ છે કોઈ સમજાય છે તો એક ચર્ચા કરવી હતી હવે આપણે આગળ વધીએ આપણે હવે નવમા ગુણસ્થાનની શરૂઆત ગયા વખતે કહી હતી ખ્યાલ આવે છે ને નવમા ગુણસ્થાન સંબંધી આપણે શું ચર્ચા કરી ઘણાને ચર્ચા થોડી સૂક્ષ્મ લાગી હતી અને છે પણ ખરેખર સૂક્ષ્મ હવે આપણે એને થોડું ડિટેલમાં સમજીએ નવનું ગુણસ્થાન અને એની આગળના બધા હવે સમજો વાતને થોડી નવનું ગુણસ્થાન દસ અગિયાર બાર તેર ચૌદ અને સિદ્ધ અવસ્થા ઓવરઓલ અહીંયાથી સિદ્ધ અવસ્થા સુધીની વાત લો તો અહીંયા એમ લખ્યું છે કે નવમું ગુણસ્થાન એ પ્રારંભિક એવું ગુણસ્થાન છે કે જે ગુણસ્થાનમાં પ્રવેશ કરતા જેટલા પણ જીવો છે, સમજાય છે? એમ સમજો કે જેટલા પણ મુનિરાજો છે, ભલે એ મુનિરાજ ભરત ક્ષેત્રમાં હોય કે એ મુનિરાજ વિજય ક્ષેત્રમાં હોય કે એ મુનિરાજ એરાવત ક્ષેત્રમાં હોય, પોઈન્ટ સમજાય છે? ભલે એ મુનિરાજોમાં બહારમાં ભાતીય ભાતી કર્મના ઉદયમાં અત્યંત ભિન્નતા જોવામાં આવે, એ આખી ભિન્નતાની લિસ્ટ પર આવી છે. ક્ષયોક્ષમમાં અલ્પતા અને અધિકતા હોઈ શકે. ભલે કોઈ મુનિરાજની ઉંમર નાની છે, કોઈ મુનિરાજ વૃદ્ધ છે, કોઈ મુનિરાજ ગોરા છે, કોઈ મુનિરાજનું જે સંયોગમાં તન છે કાળું છે, સમજાય છે? કોઈ હમણાં દીક્ષિત થયા છે, કોઈ વર્ષોના દીક્ષિત છે, સમજાય છે? કોઈને અગિયાર અંગનું જ્ઞાન છે અને કોઈને અષ્ટ પ્રવચન માતૃકાનું જ્ઞાન છે, એટલે કે અલ્પ જ્ઞાન છે. એ બધો ફરક હોવા છતાં પણ હવે ઇમેજિન કરો કે જયારે એ બધા જ મુનિરાજ એકી સાથે નવમા અવસ્થાનના પ્રથમ સમયમાં જયારે એ આપણે કહીએ ને મૂકીએ તો શું કહીએ, પ્રવેશ કરે, શું કહેવાય, પ્રવેશ કરે, ત્યારે એ બધા જ મુનિરાજોના પરિણામ સમાન જોવા મળે. અવાજ મોટો થઈ ગયો, તમને પરિણામ સમાન જોવામાં ખ્યાલ આવે છે? હવે તમે કહેવાનો શું અર્થ થયો? અમને આનો અર્થ ના સમજાયો, સમજાશે. અર્થકરણ લો, અપૂર્વકરણ લો અને પછી અભિરુચિકરણ લો, ત્રણેય કમ્પેર કરો. એમ સમજો કે અર્થકરણમાં બધાએ પ્રવેશ કર્યો, આપણે ગો બેક અગેન, એમ સમજો, બધા એમ સમજો આપણી સામે હજાર મુનિરાજ બિરાજમાન. થોડું વિચાર તો કરો, સમજો તો ખરા, એવી ભાવના તો ભાવો અને એવું દ્રશ્ય આપણા જ્ઞાનમાં ઉભું કરો કે હજાર મુનિરાજ આપણી સામે બિરાજમાન છે અને બધા મુનિરાજે અધકરણ અધકરણ અનિયંત્રીકરણ અધકરણમાં પ્રવેશ છે એક જ સમય, ઓકે, 10 મિનિટ અને 10 વાગે 10 મિનિટ, એમ સમજો. બધાએ અધકરણમાં પ્રવેશ કર્યો, પરંતુ જરૂરી નથી કે અધકરણના પ્રથમ સમયમાં બધા જ મુનિરાજોના પ્રણામ સમાન હોય છે. સમાન હોય પણ શકે અને સમાન ન પણ હોય. પોઈન્ટ સમજાયો? પોઈન્ટ સમજાયો? જે રીઝન થોડો મને રિસ્પોન્સ આપજો આ એક જ ટોપિક માટે, પછી તો બધા ટોપિક સરળ છે. આજે આપણે કૃષિકરણની ચર્ચા કરવાની છે, એક આખો નવો વિષય છે જે નવમા ગુણસ્થાનની વિશેષતા છે. જે કાર્ય નવમા ગુણસ્થાનમાં થાય છે એ કૃષિકરણ અદભુત જે કાર્ય થાય છે એની ચર્ચા આપણે કરવાની. પહેલા હું થોડી ના પરિણામની ચર્ચા કરી લઉં. શું કીધું કે અધકરણમાં પ્રવેશ પામતા એક જ સમયે હજાર મુનિરાજોના પરિણામ સમાન પણ હોય શકે અને અસમાન પણ હોય શકે. એવું જરૂરી નથી કે સમાન જ હોય. ઇટ ડિપેન્ડ અપોન ધ ભીત રાખતા, ઇટ ડિપેન્ડ અપોન ધ પર્યાયની યોગ્યતા, ઇટ ડિપેન્ડ અપોન ધ પર્યાયની શુદ્ધતા, વિશુદ્ધતા, પ્રગાઢતા, જે કે હોય. કમ ટુ નેક્સ્ટ પોઈન્ટ, અધકરણ પછી આવ્યું અપૂર્વકરણ. તો અપૂર્વકરણમાં પણ બધા મુનિરાજો અગર પ્રવેશ પામે તો અપૂર્વકરણમાં પણ એવી જરૂરિયાત નથી કે બધા મુનિરાજોના પ્રણામ સમાન જ હોય. સમાન હોય પણ શકે અને અસમાન પણ હોય શકે. સમજાય છે ને? મોડા પરથી લાગતું તો નથી, સાંભળો. અપૂર્વકરણ છે ને, અપૂર્વ અપૂર્વ પરિણામ, એટલે ઇટ ઇઝ નોટ યોર કે ભાઈ પહેલા મુનિરાજ છે ને બીજા મુનિરાજ છે, બે મુનિરાજના અપૂર્વકરણના પરિણામ એક જ સમય સમાન હોય. કારણ કે હર સમય અપૂર્વતા 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 પ્રગટ થાય છે, તો એમાં પણ સમાનતા અસમાનતા હોય શકે. સમાનતાનો કોઈ નિયમ નથી, તેમાં સમાનતાનો નિયમ નથી. અધકરણ અને અપૂર્વકરણમાં સમાન હોય પણ શકે અને સમાન ન પણ હોય. હવે ત્રીજી વાત, આપણે એક જ સમયની વાત કરીએ છીએ, એક જ સમયે બધા મુનિરાજોના પરિણામનું અવલોકન કરીએ છીએ. નાના મુનિરાજોની અપેક્ષા વાત કરવામાં આવી છે, એક જ સમયની વાત છે, પછી આપણે ભિન્ન ભિન્ન સમયની વાત કરીશું. પોઈન્ટ સમજાય છે? આ બહુ બધા મુનિરાજોની અપેક્ષાએ વાત છે. અગર એક ઇન્ડિવિજ્યુઅલ મુનિરાજની અપેક્ષાએ લો, એક ઇન્ડિવિજ્યુઅલ મુનિરાજના અધકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણના પરિણામ જો, તો એ તો ઉત્તર 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 અનંત ગુણી વિશુદ્ધતાને લઈને જ પ્રગટ થવાના છે. તો તમને એમાં અધકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ નહીં સમજાય. એટલે માટે નાના મુનિરાજોની અપેક્ષાએ આ કમ્પેરિઝન કરીને સમજાય. પછીનો તો વાંધો જ નહીં. માણસ છે તે સમજાય છે, ખ્યાલ આવે છે ને? નાના મીરા, નાના એટલે નાના નહીં, નાના એટલે બહુ બધા મીરા. પ્રશ્ન પૂછ્યો તો મજા આવે. બહુ બધા બોલું નાના મૈયા, હિન્દી માં શબ્દ નાના મૈયા જોતી અપેક્ષા અનેક 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 અને અનેક મુનિરાજોની અપેક્ષા એ વાત કરી રહ્યા છે, એક જ સમય ની વાત કરી રહ્યા. તો શું એવી વાત સમજાયું? ઘણા ક્લિયર છું. એક જ સમય અગર અગતના પરિણામ જોવો તો સમાન હોય, બોલવાની સાથે સમાન હોય પણ શકે અને સમાન. એવી રીતના જ અપૂર્વ કરણમાં પણ અનેક મુનિરાજોની અપેક્ષા એ એક જ સમય પરિણામ જોવો તો સમાન હોય પણ શકે અને ન પણ હોય શકે. પણ અનિવૃત્તિકરણમાં જેટલા પણ મુનિરાજ જ્યાં પણ છે એટલું સરસ એનું વિવેચન કર્યું છે કે જ્યાં પણ મુનિરાજ છે, એક લીલા વિજય ક્ષેત્રના, એક લીલા ભરત ક્ષેત્રના, એક લીલા એરાવત ક્ષેત્રના, હવે બોલો કેટલા ક્ષેત્રની કેટલી ભિન્નતા છે. પણ અગર એટલે એવું કેવળ જ્ઞાનીના ધ્યાનમાં આવ્યું હશે ને? આ ઇમેજિનેશન નથી, હા, કેવળ જ્ઞાનીના ધ્યાનમાં એવું આવ્યું હશે ને કે અહીં જો વિજય ક્ષેત્રના જે મુનિરાજ છે માવલી કિશન, એમને પણ અનિવૃત્તિકરણમાં પ્રવેશ છે, અને એ જ સમયે ભરત ક્ષેત્રના જે ભાવલિંગી સંત છે એમને પણ અનિવૃત્તિકરણમાં પ્રવેશ થયો, અને એ જ સમયે એરાવત ક્ષેત્રના જે મુનિરાજ છે એમને પણ અનિવૃત્તિકરણના પ્રથમ સમયમાં પ્રવેશ કર્યો. અને એ કેવળ જ્ઞાનીના ધ્યાનમાં આવ્યું કે ઓહો, આ ત્રણેય મુનિરાજોના પ્રથમ સમયના પરિણામ વિતરાતા કેવી છે? તો કે સમાન. ખાલી પ્રથમ સમય નહીં, જેટલો પણ સમય, જેટલા પણ સમય, સમજો 10 સમય ત્રણેય મુનિરાજ રહ્યા અનિવૃત્તિમાં, 10 સમય રહ્યા, તે 10-10 સમયના હરેક સમયના પરિણામ સુનિશ્ચિત સેમ તમે કમ્પેર કરશો તો હરેક સમય સુનિશ્ચિત પરિણામ, સુનિશ્ચિત વિધરાવતા. હજી એક વાર કહું ને, કેવાની ખીદડી સાંભળો. નવ માંથી આ શરૂઆત થઈ, બહુ સરસ વિવેચન છે. મને તો એક એક લાઈન આમાંની વાંચવાની મન થાય છે. એક અભેદ એવમ એકરૂપતા કા સહી દ્રષ્ટિ સે પ્રારંભ, એકરૂપતા પ્રણામમાં એકરૂપતા કા સહી દ્રષ્ટિ સે પ્રારંભ, નવે અનિવૃત્તિકરણ ગુણસ્થાન કે પ્રથમ સમય સે હી હોતા હૈ. અને આ વાત લાગુ પાડે છે ખાલી નવમામાં નહીં, અને જેટલા પણ મુનિરાજ દસમામાં પ્રવેશ કરશે, આઈ હોપ યુ જાય જલ્દી, દસમામાં પ્રવેશ કરશે તો દસમામાં પણ જેટલો સમય રહેશે એ બધા જ મુનિરાજોની વિશ્રાપતા દસમા વ્રસ્થાનમાં સમાન, એવી જ વિશ્રાપતા સમાન 11મામાં, 12મામાં, 13મામાં, 14મામાં અને અનંત સિદ્ધ. દીદીને ભાગ દયા સાથે દીદી બહાર અપેક્ષા એ ભૂત વેગમ લખી જો, દીદીને ભૂત વેગમ લખી જો તો તત્વા સૂત્ર ના 10મા અધ્યાય માં 12 અપેક્ષા એ ભૂત વેગમ લખી જો તો સિદ્ધો માં અંતર કીધું. પરંતુ વર્તમાન જુઓ તો વર્તમાનમાં જે 45 લાખ યોજન સિદ્ધ શિલામાં જેટલા પણ સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન છે એ બધાના પરિણામ કેવા છે? એ સમાન છે. આની શરૂઆત થઈ 9મા વ્રસ્થાન. સૌથી હાલ વિશે એટલે પહેલા લઈ લીધું ના બોલો, જે કર્મની અવસ્થા થવાની છે એની સ્થિતિ આપણે હમણાં જોશું, એની પણ સ્થિતિ જોશું. પરંતુ હમણાં તો આપણે વાત કરી રહ્યા છે વિધરાપતા, હમણાં આપણે વાત કરી રહ્યા છે એક એક સમયની જે અનંત ગુણી વધતી જે વિશિષ્ટતા છે, વધે કે અનંત ગુણી એ સમાન. એટલે તમે સાંભળજો, સમાન માટે નહીં લીધા કે 9મા વ્રસ્થાનના પહેલા સમય જેવો ભાવ હતો ને એવો જ ભાવ બીજા સમય થયો, એનું સમાનતા નહીં. સમજાવી ગયા? એવું સમાનતા નહીં. અનેક જીવોની અપેક્ષા એ કે 9મા સમય, 9મા વર્ષના પહેલા સમયે જે 1 નંબરના મુનિરાજને જે વિતરાત કરતી એવી જ 1000 નંબરના મુનિરાજ છે. પણ હવે જે એક સમય પછી પછી બીજા સમયમાં એન્ટર થાય છે બધા મુનિરાજ, તો પહેલા સમય જે વિતરાત કરતી એ નહીં, બીજા સમયે એના કરતા અનંત ગુણી વિશુદ્ધતા વધે. ભાઈ 9મા વર્ષના શું કાર્ય થવાનું છે ખબર છે? એટલે તો એ સૃષ્ટિકરણનું બહુ સરસ સ્વરૂપ આપ્યું છે કે 9મા વ્રસ્થાનના પરિણામોનું સ્વામી ને ચારિત્ર મોહનીય જેને વન ની ઉપમા આપી એ વન ને કોણ બાળવાનું છે? આ જ્ઞાન રૂપી અગ્નિ એ અનિવૃત્તિકરણ ના પરિણામ. બોલો જલ્દી, અરે તો પછી નો છું, જલ્દી બોલો. સમજાય છે ને? ચલો ઠીક છે, હવે શું સમજાયું? એકદમ ક્લિયર થઈ ગયો આ વાત? એકદમ ક્લિયર, બરાબર. સમાન સમય ની વાત થઈ ગઈ. અધકરણ માં સમાન હોય પણ, અપૂર્વકરણ માં સમાન હોય પણ, અને અનિવૃત્તિકરણ માં સમાન જ હોય. આટલું થઈ ગયું આ સમાન સમય. હવે આપણે લઈએ ડિફરન્ટ સમય. એ ખાલી આ પોઈન્ટ પૂરો કરીને પછી આપણે બીજા અલગ લઈએ ડિફરન્ટ સમય. હવે ડિફરન્ટ સમય ની વાત શું છે? તો કે અધકરણ માં પહેલા સમય કોઈ મિલા છે અને સોળ માં સમય કોઈ બીજા મિલા છે, તો એ કરણ સમાન હોય પણ અને ન પણ હોય, સમજાયું? તો એમાં પણ સમાનતા અને અસમાનતા હોય છે. અપૂર્વ કરણ માં તો શું હશે? તો કે અસમાનતા જ હશે. ડિફરન્ટ સમય જો, હવે અલગ અલગ સમય જો, તો અપૂર્વકરણ માં શું હશે? તો કે અસમાનતા જ હશે ને, કારણ કે અપૂર્વકરણ માં તો અપૂર્વ 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 વિશેષતા પ્રગટ થાય, બરાબર છે? તો ડિફરન્ટ સમયે અસમાનતા, અને અનિવૃત્તિકરણ માં ડિફરન્ટ સમયે, તો કે અનિવૃત્તિકરણ માં ડિફરન્ટ સમયે પણ અસમાનતા. સમાનતા નહીં, અસમાનતા. કેવી રીતના સમાનતા આવશે? અનંતગુણી વધારે, અનંતગુણી વધારે વિશિષ્ટતા વધી ને, ન સમજાવવા પણ. પહેલા સમય ની આપણે તુલના કરીએ સોળ માં સમય સાથે, બીજા મહિના સાથે, તો અસમાનતા આવશે ને? કારણ કે અહીંયા જે વિશિષ્ટતા થઈ એના કરતા તો અનંત ગુણી વિશિષ્ટતા સોળમાં સમય થઈ. તો અલગ અલગ સમય જો, તો અનિવૃત્તિકરણ માં અસમાનતા, અપૂર્વકરણ માં અસમાનતા, અને અધકરણ માં સમાનતા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, એની વાત આપણે અધકરણ માં કહી હતી. તમને યાદ હોય તો શું કહી હતી? કે કોઈ મુનિરાજે સોળમાં સમયે જીવી વિશુદ્ધતા પ્રગટ કરી, બીજા મુનિરાજે એવી જ વિશુદ્ધતા ચોથા સમયે. તો શું આવી? સમાનતા. યાદ આવ્યું? યાદ આવ્યું? તો શું આવી? તો કે સમાન. તો અધકરણ માં સમાનતા હોય પણ શકે ના, અનિવૃત્તિકરણ માં અલગ અલગ સમયે સમાનતા, અપૂર્વકરણ માં સમાનતા હોય જ નહીં, અને અનિવૃત્તિકરણ માં તો સવાલ જ નથી કે સમાનતા હોય. અલગ અલગ સમય, સેમ સમયે સમાન, અલગ અલગ સમયે અસમાન. બરાબર. આપણે ત્રણ અપેક્ષાએ વાત કરી, એક તો ઇન્ડિવિજ્યુઅલ, એક મુનિરાજ, તો કે એમની તો વિશિષ્ટતા વધવાની છે, એટલે એમાં તો કોઈ કમ્પેરિઝન નથી. પછી આપણે વાત કરી અનેક પ્રકારના, અનેક મુનિરાજોની વાત કરી સમાન સમય, અને ત્રીજી વાત કરી અનેક મુનિરાજોની વાત કરી અલગ અલગ સમય. આ એક ટોપિક આખો પૂરો છે. કયા પરિણામ? અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. થઈ ગયું હતું. હવે આપણે આગળ વધીએ. જો હવે થોડો બીજી પાસ હશે અને પછી આપણે છેલ્લે નવમું અનુષ્ઠાન આજે પૂર્ણ કરતા જે એક વિશેષ કાર્ય થાય છે એની આપણે ચર્ચા કરશું. જે અહીંયા એટલી સરસ એક વાત લેતી છે કે નવમા અનુષ્ઠાનમાં જે જીવની વિકરાળતા વિન સમાન સમાન સમાન, તો એની માટે લખ્યું છે માનો ઇન સબ સાધક ભવ્યાત્માઓને, ભવ્ય આત્માઓએ, સાધક જીવોએ અપને, સાંભળો આખી લાઈન, ખાલી લાઈન સાંભળજો, અપને સહજ જ્ઞાનાનંદ એક સામાન્ય સ્વભાવ કા આશ્રય લેકર, કોનો આશ્રય લેકર, કોનો આશ્રય લેકર, તો કે પોતાના શિકારી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય લઈને, માનો આ સાધક ભવ્યાત્માઓએ, બધા મુનિરાજોને લઈ શકે, જે પણ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે એવા અનેક મુનિરાજો, એવા અનેક સાધક જીવો, એવા અનેક ભવ્યાત્માઓ પોતાના શિકારી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય લઈને લેકર, માનો અનંત સિદ્ધો કે સમાન હોને કે લીએ મંગલાચરણ કિયા. કેટલી સરસ લાઈન છે! અરે સમજાય કે નહીં? શું ચાલુ કર્યું? તો કે મંગલાચરણ, મંગલાચરણ પ્રારંભ કરીએ ને પછી જે આપણે કાર્ય કરવાનું કરીએ ને, તો માનો આ બધા મુનિરાજોએ સિદ્ધ સમાન થવા માટેનું મંગલાચરણ નવમા વર્ષ સ્થાનમાં પ્રારંભ કર્યો. કર્યું, કારણ કે હવે 9 અને 10 એવા બે અંતર મુહૂર્ત ના કાળ પછી 12મા વર્ષાન માં પ્રવેશ પામતા મોહનીય કર્મ નો અભાવ થતા પૂર્ણ વિપરાતા, પછી 3 ભાતી નો અભાવ થતા અંધન થતા, અને 4 અગાતી નો અભાવ થતા સિદ્ધ થતા પ્રગટ કરવાના છે. તો ટોટલ કેટલા અંતર મુહૂર્ત માં સિદ્ધ થશે? તો કે 9, 10, 12, 13 અને 14. તો કેટલા થયા? 5 અંતર મુહૂર્ત માં એ જીવ સિદ્ધ થઈ જવાનો છે. એની માટેનું મંગલાચરણ 9મા વ્રસ્થાન માં મુનિરાજે પ્રારંભ કર્યો એવી એક લાઈન અહીંયા આવી છે. ચલો હવે આપણે આગળ વધીએ. હવે એક બહુ સરસ વિષય ના વચ્ચે આવ્યો. આ બધી વાત આપણે ઘણી બધી કરી લીધી પરિણામોની સમાનતા. એક પ્રશ્ન ઉપાડીશ, તો ગંભીર છે, સાંભળજો. 9મું ગુણસ્થાન એ શ્રેણી સંબંધીનું બીજું ગુણસ્થાન છે. હવે 9વો વિષય તો આખો કે આખો કમ્પ્લીટ 9વો વિષય છે. એક પ્રશ્ન ઉપાડીશ, એની પહેલાની ભૂમિકા વાળી છે. 9મું ગુણસ્થાન એ શ્રેણીનું દ્વિતીય ગુણસ્થાન છે, બરાબર છે? ઓબ્વિયસલી 8મા ગુણસ્થાનની શ્રેણી પ્રારંભ થઈ એટલે 20 રાખતા તો અનંત ગુણી વધતી જાય છે, વિશિષ્ટતા પ્રગાઢતા વધતી જાય છે. આપણે વાત કરી કે શ્રેણી 2 પ્રકારની છે, એક ઉપશમ અને એક શમ. હવે પ્રશ્ન મારો એ છે કે ઉપશમ શ્રેણીમાં જે મુનિરાજ છે અને શપક શ્રેણીમાં જે મુનિરાજ છે, ઉપશમક અને શપક એમ બે શબ્દ આપણે બોલીશું, તો ઉપશમક મુનિરાજ અને શપક મુનિરાજ એ બે મુનિરાજ સમજો 9મા ગુણસ્થાનમાં આવ્યા. તો એ બે મુનિરાજની 20 રાગતામાં કઈ અંતર, પ્રશ્ન છે ને પ્રશ્ન, એ બે મુનિરાજની 20 રાગતામાં કઈ અંતર છે કે નહીં? બે મુનિરાજની 20 સાંભળજો પ્રશ્ન, તમે એકદમ શાંતિથી પછી આવી રાખજો. બે મુનિરાજની વિતરાગતામાં કઈ અંતર છે કે નહીં? અગર તમે ના પાડો છો, ઓલમોસ્ટ બધા ના પાડી, હા એ ના પાડી ને, ક્યાં પાડી? બધા ના પાડી, એટલે હવે બધા વિચારો પડી ગયા. વિતરાગતામાં અંતર નથી, કોન્ફિડન્સલી બોલો ને કે હા, એટલે એટલે કોન્ફિડન્સ છે. તે વિતરાગતામાં અંતર નથી. તો મારો પ્રશ્ન એ છે કે અગર વિતરાગતામાં અંતર નથી તો ઇટ કેનોટ બી પોસિબલ કે એ વિતરાગતાનું નિમિત્ત પામીને એક મુનિરાજમાં કર્મનો ઉપશમ થાય છે અને એકમાં કર્મનો ક્ષય થાય છે. હવે સમજાયો? હવે ઉત્તર સમજાયો? અને મારો પ્રશ્ન સમજાયો કે અગર વિતરાગતા સમાન છે તો એક વિતરાગતાનું નિમિત્ત પામીને એક મુનિરાજમાં કર્મનો ઉપશમ અને એકમાં કર્મનો ક્ષય બોલો બોલો જલ્દી. કર્મ નો ઉપશમ અને ક્ષય બે ડિફરન્સ છે એમ તો પછી બોલો. એ પોતપોતાનું છે, એ કર્મની પોતપોતાની નિમિત્ત તો વિતરાગ કરવાનું છે ને. હવે અંતર સામે એક ઉદાહરણ આપું છું. જેવી રીતના મને દાંતમાં જરવાઈ નથી દુખતો, સમજો, ઓકે, અને કોઈ બીજા વ્યક્તિને દાંતનો દુખાવો છે પરંતુ એને પેઇન કિલર લીધી છે અને પેઇન કિલર ના કારણે હમણાં વર્તમાનમાં એને એકદમ રાહત, પ્રશ્ન ઉદાહરણ સમજાયું કે વર્તમાનમાં જેવી રાહત મને છે, મને છેક નહીં દુખાવો અને મને રાહત છે, અને એવી જ રાહત જે પેઇન કિલર લીધી છે એ દે છે. તો વર્તમાનની રાહતમાં શું અંતર? પણ અંતર છે કે નહીં? અંતર છે કે નહીં? બહુ તો ક્યારે બહુ મોટો અંતર છે. વર્તમાનમાં રાહત છે પરંતુ એ સમજાઈ ગયું, પરંતુ એ જે ઉપશમિત થયેલી પ્રકૃતિ છે, પોઈન્ટ સમજાય છે? એટલે વર્તમાન, હવે સાંભળો, હવે આન્સર થોડો આધ્યાત્મિક રીતે સાંભળો કે વર્તમાનના વિતરાગ અનુભવમાં કોઈ અંતર નથી. સાંભળજો, મારી આખી આખું વાક્ય સાંભળજો. વર્તમાનનો વિતરાગ એકરૂપ અનુભવમાં કોઈ અંતર નથી, 100% અંતર નથી, પરંતુ એવા અમુક પરિણામમાં અંદરનો અંતર છે કે જે પરિણામનું નિમિત્ત પામીને એકમાં કર્મનો ઉપશમ થાય છે અને જે પરિણામનું નિમિત્ત પામીને એકમાં ક્ષય થાય છે, એટલે 100% અંતર પણ છે. અફકોર્સ છે, કારણ કે ઇટ ઇઝ પ્રકૃતિ નો ઉપશમ થવો અને એટલી જ પ્રકૃતિ નો ક્ષય થવો ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ. જેને ક્ષય થાય છે એ આગળ ટપક કેણી માંડીને 12મા વર્ષાંત થી નીચે નથી આવવાનો. એ 12મા વર્ષાંતનો અંતર્ગત નો કાળ પૂરો કરીને 13મા નિયમ થી 11 દશા પ્રગટ કરવાનો છે. પરંતુ જેનો ઉપશમ થયો છે એ 11મા વર્ષાંત થી નિયમ થી નીચે આવવાના છે. ભાઈ તે પલ્લવમાં અંતર છે કે જેના કારણે એકમાં ઉપશમ થાય છે અને એકમાં ક્ષય થાય. મને રેખાભાઈ બહુ જ સરસ સજેશન આપ્યું કે આપણે કર્ણાની યોગ નો વિષય તો લઈએ છીએ 100%, અને બધા બહુ ઉત્સાહથી સાંભળે પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આપણે ગુરુદેવજી ના શિષ્ય હોવાના કારણે સમજાય છે, અને મનુષ્ય હોવાના કારણે કર્ણાની યોગ નો જયારે પણ વિષય ચાલતો હોય ત્યારે મને કીધું કે 2 વાક્ય તો દ્રવ્યાની યોગ ના બોલવા. કારણ કે જમણવાર હોય અને રસ ની સીઝન હોય અને ઘરે જમવા બોલાવો અને પછી આપુસ કેરી નો રસ ન હોય તો એ પછી ભોજન અધૂરું છે. કહેવાય કે નહીં બોલે? તો એ રીતના અહિયાં સપોઝ દ્રવ્યાનિયોગ ની એક એક કદમ પર સિદ્ધિ થાય છે. કદાચ ધીરે જન્મ નહીં આવતું હોય, પરંતુ ગર્ભિત પણે દ્રવ્યાનિયોગ ના એકો એક સિદ્ધાંત ઘટિત થાય છે કે નહીં? કર્મ અને જીવ ના પરિણામો ની સ્વતંત્રતા ઘટિત થાય છે કે નહીં? કરતા કર્મ ની ભ્રાંતિ તૂટે છે કે નહીં? નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની સ્થાપના થાય છે કે નહીં? કો એક એક સમય ના જે પરિણામ કર્મ માં અને એક એક સમય ના જે પરિણામ જીવ માં થઈ રહ્યા છે એ ક્રમબદ્ધ એની સ્વતંત્ર યોગ્યતા થી થઈ રહ્યા છે કે નહીં? મને મુનિરાજ ને પૂછ્યું 8મા વર્ષકાળ માં કે મુનિરાજ આપણે ઉપશમ માં છો કે આપ શપથ માં છો? બોલો મુનિરાજ ને પૂછો કે 9મા આપ ઉપશમ માં છો કે શપક માં છો? આપે કઈ શ્રેણી માનવાનો જે પ્લાન કર્યો છે? કોઈ સમજાય છે? મુનિરાજ કે છે જયજી નેત્ર એ પરિણામો નું ડિપાર્ટમેન્ટ છે, એ સંવર નેજરા ના પરિણામો નું ડિપાર્ટમેન્ટ છે, એ તત્વ ભિન્ન છે અને હું જીવ તત્વ પરિણામી ભાવ ભિન્ન છું અને હું મારા માં છું, પરિણામ પરિણામ માં છે, કર્મ કર્મ માં છે અને બહારની પરિસ્થિતિ બહારની પરિસ્થિતિ માટે જે જેમ જયારે જે પ્રમાણે જે યોગ્યતા થી થવાનું છે એ થવાનું જ છે. એમાં કોઈ પણ પ્રકારનો કરતા ભાવ નથી. આજનું પ્રવચન પણ ગજબ નું. કેટલો કરતા ભાવ તોડાયો બોલો? કે આત્મ કલ્યાણ નો કરતા હોય ને આત્મ પ્રણામ ને કરે એ વાત સમજાઈ ગયું બરાબર? તો શું વાત આવી હતી આપણી? કે પ્રશ્ન શું પડ્યો હતો કે વાય પરિણામો માં અંતર છે. એક સમય વિતરા અનુભવ માં કોઈ અંતર રાહત છે કે નહીં? તેવું ને બોલો જેને પેન કિલા લીધી છે ને વર્તમાન માં તો રાહત છે કે નહીં? મને તો પછી પછી જોશું પણ વર્તમાન માં તો રાહત છે. તો કે હા છે. એવી રીતના ઉપશમક અને ટપક ના આ પરિણામો ની ચર્ચા કરી. હવે આપણે આગળ એની પરિભાષા લઈએ. 9મા વર્ષાંત ની પરિભાષા. Now we will go a little fast, કારણ કે છેલ્લે આપણે જે કૃષિકરણ છે એની ચર્ચા કરી છે. 9મા વર્ષાંત ની પરિભાષા શું હતી? 2 પરિભાષા બહુ સરસ આવી છે, બહુ સરસ. ગોમતકાર જીવકાળ ના આધારે પહેલી પરિભાષા. ચલો જલ્દી લખતા નહીં આ પરિભાષા, કોઈને યાદ હોય. અત્યંત નિર્મળ કેવું હશે? ધ્યાન કો કેવું નિર્મળ હશે? જે એક ઉદાહરણ એક પણ છે ને કે નીચે કચરો દબાયેલો હોય અને એક ગ્લાસ માં કચરો છે જ નહીં તો ઉપરનું પાણી કેવું છે? સમજાય છે? અત્યંત નિર્મળ છે. તો એ 8, 9, 10 ગુણસ્થાન ના જે પરિણામ છે, 8, 9, 10 નહીં, 11મા ગુણસ્થાન ના પણ પરિણામ જુઓ. જેવી વિતરાકતા 12મા ગુણસ્થાન માં ભોગી રહ્યા છે શપક મુનિરાજ, એવી જ વિતરાકતા ઉપશમક મુનિરાજ સમજાય છે 11મા ગુણસ્થાન માં ભોગી રહ્યા છે. વિતરાકતા માં કોઈ અંતર નથી. શું ગજબ છે! જો અત્યંત નિર્મળ ધ્યાન રૂપી અગ્નિ શિખાઓ કે દ્વારા, કોની ઉપમા હતી? ધ્યાન રૂપી અગ્નિ શિખા એટલે એની જ્વાળા. બારવાનું કામ કોણ કરે છે? અગ્નિ નહીં, અગ્નિ ની શિખાઓ. સમજાય છે? દાહ્ય પદાર્થ ને બારે છે અગ્નિ ની શિખાઓ. એવી રીતના અત્યંત નિર્મળ ધ્યાન રૂપી અગ્નિ શિખાઓ કે દ્વારા કર્મ વલ્કો દગ્ધ કરને ને સમર્થ. કયા બદલે કયો કર્મ વન? ચારિત્ર મોહન્ય ના કર્મ વન ને દગ્ધ કરને ને સમર્થ. પ્રત્યેક સમય કે एक एक प्रत्येक समय के एक एक सुनिश्चित वृद्धिगत एक एक शब्द सुनिश्चित वृद्धिगत विकराग परिणामों को अनिवृत्तिकरण गुणस्थान कहते हैं। घर कैसे गुणस्थान में वो मजा है काले में विचार थे गुणस्थान में वो मजा आए थे गुणस्थान में कि द्वारे भगवान गुणस्थान में मजा आए थे के गुरुवर्जी ने गुणस्थान क्या गुणस्थान विषय बनाओ वो मजा है गुणस्थान में मजा न गुणस्थान में मजा आवे तो गुणस्थान में रही जतु भाई मजा कहीं आवी जो ये गुणस्थान वही ने पर जल्दी गुणस्थान में मजा आवी जो ये कि गुणस्थान तीत भगवान आत्मा नो आनंद ने उत्साह जो ये कि गुणस्थान तीत भगवान आत्मा ना आश्रय थी आवी वितराग दशाओ अंदर थी प्रगट थया करे के अनंत काल सुधी प्रगट थया करते तो पर आत्मा तत्व ने रंज मात्र पर हम नहीं समझाई ख्याल आ रही तो आ प्रमाणे इन्हीं परिभाषा कही सुकर करो वृद्धि कर नहीं सॉरी अत्यंत निर्मल ध्यान रूपी अग्नि शिखाओं के द्वारा कर्म बल को दग्ध करने में समर्थ कर्म बल ने बाड़वा में समर्थ प्रत्येक समय के एक एक सुनिश्चित वृद्धिगत विद्राव परिणाम एक एक सुनिश्चित वृद्धिगत विकराग परिणाम बराबर है। हमें अरे शू थे वाक वाली परिभाषा में कि जीवे करवन रूपी वन्ने बाड़ू परिभाषा में वास्तव में आई ना परंतु समझवा शू है कि भाई जीवे कर्म में काय कयू एटली एक सरस बात आई कि जे जीवना पूर्व में रागादी भावों निमित्त पामी ने जे कार्मन वर्गना सांभर राखू आप जे कार्मन वर्गना कर्म रूपे परिणित थई ने आत्मा साथे एक क्षेत्र अवगाले बंधाई पूर्वना रागादी भावों निमित्त पामी ने कर्म वर्गना कार्मन कर्म रूपे परिणित थई ने आत्मा साथे हवे एक कर्म जे बंधाया था रागादी भावों निमित्त पामी ने हवे एक कर्म जल्दी जल्दी विकराग भाव नो निमित्त पामी ने एक कर्म हवे अकर्म रूपे थवानी दशा में आवी गया समझायु बराबर जे कर्म रूपे थया था हवे एक अकर्म रूपे थवा मा निमित्त कोण हतु लागादी अकर्म रूपे थवा मा निमित्त कोण थे तो के दूसरा केवा परिणाम वृद्धि कर कया परिणाम सुनिश्चित कया परिणाम अनिवृत्ति करण नाने एक शू करे थे लेकिन निमित्त पानी ने शू थाय थे कि चारित्र मोहनीय कर्मनी वीस प्रकृतियों नो क्षम ने सही थवानु काम चालू बराबर साचू हवे आपणे आनु शू कह्यु तू એની આપણે સંધિ પણ છૂટી પાડી હતી એ હું હવે પાછું નથી લીધું હવે આપણે આગળ લઈએ નવમા ગુણસ્થાનના બે ભેદ ચલો નવો વિષય નવમા ગુણસ્થાનના બે ભેદ જલ્દી મારે આજે નવમું આખું પૂરું કરવું છે ને નેક્સ્ટ ટાઈમ થી આપણે દસમું ગુણસ્થાન પ્રારંભ કરવા નવમા ગુણસ્થાનના બે ભેદ પેલા હું ભેદના નામ બોલું છું પહેલું ભેદ છે ઉપશમક અનિવૃત્તિકરણ ઈઝી છે આખો પેરેગ્રાફ વાંચીશ તમને બહુ મજા આવશે સાંભળીને પણ અને બીજો ભેદ છે શપક અનિવૃત્તિકરણ સમજાયું ઉપશમક અનિવૃત્તિકરણ અને શપક અનિવૃત્તિકરણ કેમ કારણ કે ઉપશમ શ્રેણી વાળા ઉપશમક અને શપક શ્રેણી ચડ્યા વાળા શપક ખાલી પેરેગ્રાફ વાંચીશું એક પછી તમે બીજા પર અપ્લાય કરી લેજો પેરેગ્રાફ ધ્યાનથી સાંભળજો એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો તો આખી પ્રોસેસ સમજાશે કે ખરેખર એ શ્રેણીમાં શું થઈ રહ્યું છે સાંભળો મુનિરાજ કે જીત વિતરાગ પરિણામ કે ઉપશમન ની વાત કરું છું પહેલા પછી ટપકમાં સમજી લેજો મુનિરાજ કે જીત વિતરાગ પરિણામ કે નિમિત્ત સે ચારિત્ર હોવની કર્મ કી 21 પ્રવૃત્તિઓ કે ઉપશમન કે કાર્ય કી તૈયારી ક્યારે થઈ ગઈ વેરી ગુડ તૈયારી અપૂર્વકરણ ગુણસ્થાન છે अपूर्वकरण स्थान के प्रथम समय से प्रारंभ होती है 21 प्रकृति न उपशमन शरीर की तैयारी आत्मा के प्रथम समय से हो जाती है, उसका प्रारंभ हो जाता है। तदंतर नौवे गुणस्थान के अंतिम समय पर्यंत सूक्ष्म लोभ कषाय को छोड़कर बीज कषायों एवं समग्र नौ कर्म यानी जे नौ कषाय जे चारित्र मोहिनी जे प्रकृति अनंत अनुबंधी ने छोड़ी ने प्रत्याशन प्रत्याशन स्वंजन एम शू कारक हो लोका बराबर अने नौ लोका तो एक बीस मैं कहती तो कि बीज कषायों का पूर्ण उपशम हो जाता है, उस विकार परिणाम को उपशमक अनिरुद्धिकरण कहते हैं। आयु सही इतना सेवा समझू शपथ एक परमाणु निमित्त पानी ने बीज प्रकृति में शू खाए थे कई खाए थे एने शपथ अनिरुद्धिकरण कहवामां आवे। तो बे भेद थई गया नवमा अवस्था बे भेद क्या गया उपशमक अने वेद एनी संधि पण छूटी पाई थी। आखू नाम कोई ने याद छे नवमा वर्णस्थान नु आखू नाम जल्दी वेरी गुड अनिवृत्तिकरण बादर साम्राज्य प्रविष्ट शुद्धि संज्ञा आ एनु आखू नाम छे एनी पर आपणे लास्ट टाइम संधि छूटी पाएली हती। हवे वी गो फास्ट विथ फोर टॉपिक क्या फोर टॉपिक नहीं आवश्यकता लास्ट वगर सम्यक्त्व अपेक्षा विचार चारित्र अपेक्षा विचार गमनागमन अनेका चलो 10 मिनट में आपका टॉपिक करवा है पची 5 मिनट में आप लास्ट जो मैंने कहू कहू जल्दी सम्यक्त्व थी जैसे आप सम्यक्त्व अपेक्षा विचार नवमा वर्षस्थान में कया कया सम्यक्त्व पॉसिबल थी गयु सारी चीज से कहो जल्दी वेरी गुड द्वितीय ऑप्शन सम्यक्त्व या तो शारीरिक सम्यक्त्व બે માંથી કોઈ પણ એક સમ્યક્તિ હોઈ શકે શારીરિક સમ્યક દ્રષ્ટિજી બે શ્રેણી ચડી શકે અને દ્વિતીયોક્ષમ સમ્યક દ્રષ્ટિજી નિયમથી ઉપક્ષમ શ્રેણી ચડે એના બધા કારણ પણ આપણે જોઈ લીધા। હવે આપણે વાત કરીએ શકીએ શારીરિક અપેક્ષા વિચાર થોડું પાસ જાવ છું કારણ કે આ દીપીટે એક જ છે કે આઠમા માં તે જ આવ્યા। હવે મને ચારિત્ર અપેક્ષા વિચાર માં કોણ કહેશે કે કયું ચારિત્ર હોય નવમા વર્ણસ્થાન માં એક મિનિટ કલાક મારો પ્રશ્ન નવમા વર્ણસ્થાન માં કયું ચારિત્ર તમે જે બોલશો એનાથી ઉલટું બોલવા દેશે વિચારી લે નવમા વર્ણસ્થાન માં કયું ચારિત્ર ચલો બધા આન્સર ખબર છે હું બોલી દઉં છું નવમા વર્ષસ્થાન માં આમ તો ચારિત્ર છે સાયોક્ષમિક કયું ચારિત્ર છે કારણ કે આપણે શીખ્યા છે 6-10 સુધી સાયોક્ષમિક પરંતુ ઉપચારથી હવે આગળ બે અંતર મુહૂર્ત પછી સમજાય છે 11મા વર્ષસ્થાન વાળા ઔક્ષમિક ચારિત્ર વન અને 12મા વર્ષસ્થાન વાળા સાયિક ચારિત્ર વન થવાના છે તેનું ભાવિ નિગમ નહીં અપેક્ષા એ નવમા વર્ષસ્થાન પરંતુ ખરેખર તો ચારિત્ર છે ઘટિત કરો જલ્દી ઘટિત કરો સાયોક્ષમિક ચારિત્ર ઇન 9th વર્ષસ્થાન કોણ કરી દે ચલો જલ્દી નવમા વર્ષસ્થાનમાં સાયોક્ષમિક ચારિત્ર બોલી જાઉં હું મારે બોલવાનું છે જલ્દી બોલો ને નવમા વર્ષસ્થાન ચલો જલ્દી કયો કસાય ની ચોપડી છે કઈ કસાય ચોપડી સ્વંજ્વલન અનંતાનુબંધી પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન નું શું છે અનુદય છે શું છે જલ્દી શું છે અનુદય બરાબર હવે સાંભળજો કઈ કયા નો ઉદય ચાલુ છે સ્વંજ્વલન નવમા વર્ષસ્થાન ના સ્વંજ્વલન નો કેવો ઉદય છઠ્ઠામાં તીવ્ર સાતમામાં મન આઠમામાં મંદત્તર નવમામાં મંદત્તમ કોનો વેરી ગુડ કોનો સ્વંજ્વલન કેવો ઉદય મંદત્તમ ઉદય બરાબર એક વાર સ્વંજ્વલન કઠાઈ નો મંદત્તમ ઉદય ચાલુ છે અને એ ઉદયમાં અબુદ્ધિપૂર્વક ના પરિણામ પણ જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એ પણ છે અને એના કારણે કર્મ નો આશ્રય આદિ પણ થાય। હવે ઘટિત કરો સંયોગક્ષમની પરિભાષા जल्दी ध्यान की सामने क्षयोक्षमी परिभाषा इन नवमा वन स्थान में क्षयोक्षमी चारित्र स्वंज्वलन कषायो मंदन तम उदय स्वंज्वलन कषाय देशघाती प्रकृति से सर्वघाती जल्दी बोल दो वाली बातें आना होगा ऐसे पूर्व नहीं था स्वंज्वलन कषाय एक देशघाती प्रकृति देशघाती प्रकृति मां स्पर्धको अमुख देशघाती अमुख देशघाती प्रकृति स्पर्धक देशघाती पर अमुख स्पर्धक सर्वघाती आटलू समझाई बराबर स्वंज्वलन कषाय मूल प्रकृति के देशघाती हवे देशघाती प्रकृति सर्वघाती देशघाती स्पर्धक सर्वघाती स्पर्धक हवे लगाड़ो क्षयोक्षमी परिभाषा बोलो जल्दी वर्तमान कालीन देशघाती प्रकृति ना सामर्थ्यो देशघाती प्रकृति ना सर्वघाती स्पर्धको नो उदिया भावी चय सद अवस्था रूप सर्वघाती स्पर्धको नो उदिया भावी चय सद अवस्था रूप उपशम देशघाती प्रकृति ना देशघाती स्पर्धको नो उदय ત્રણ વાત આવશે ને ઉદિયા ભાવી ક્ષય સદ અવસ્થારૂપ ઉપશમ ક્ષય ઉપશમ ઉદય ઇક્વલ ટુ ક્ષય ઉદયોપશમ આખું વાત છે ને આખી આખી આખું શબ્દ ક્ષય ઉદયોપશમ તો કોનો ક્ષય કોનો ઉદિયા ભાવી ક્ષય સર્વઘાતી સ્પર્ધક કોનો સદ અવસ્થારૂપ ઉપશમ સર્વઘાતી સ્પર્ધક કોનો ઉદય તો દેશઘાતી સ્પર્ધક કઈ પ્રકૃતિ નો તો કે દેશઘાતી પ્રકૃતિ કઈ છે તો કે સ્વંજ્વલન કેવો છે એનો ઉદય તો કે મંદ બરાબર તો આ થઈ ક્ષયોક્ષમ ચારિત્ર ની પરિભાષા ઘટિત થઈ નવમા ગુણસ્થાન માં ચારિત્ર થઈ ગયું સમ્યક્ર થઈ હવે નવમા ગુણસ્થાન નો કાળ જલ્દી કાળ જગન્ય કાળ મધ્યમ ઉત્કૃષ્ટ નવમા ગુણસ્થાન નો જગન્ય કાળ કોઈ ઉનિરાજ આઠમા ગુણસ્થાન કયા ઉપશમક ઉપશમક જગન્ય કાળ કોને લાગુ પડશે ઉપશમક કેમ પેલા હું પેલા આન્સર બોલું પછી તમે આન્સર આપશો ને કેમ લાગુ પડશે હવે સાંભળો ઉપશમક ને કેમ લાગુ પડશે શપક ને લાગુ નહીં પડે જગન્ય કાળ કેમ કારણ કે શપક ક્યારે પણ મરણ ને પામશે નહીં હવે જગન્ય કાળ એક સમય નવમા ગુણસ્થાન નો જગન્ય કાળ એક સમય કઈ અપેક્ષા એ તો કે આઠમા માંથી નવમા માં આવે યા તો નીચે ઉતરતા અગિયાર દસ માંથી નવમા માં આવે આઠમા માંથી કે દસમા માંથી નવમા માં આવતા અગર કોઈ ઉપશમક મુનિરાજ નું એક સમય વ્યતીત થતા આયુ પૂર્ણ થાય મરણ ને પામે તો એ અપેક્ષા એ ઉપશમક મુનિરાજ નો જગન્ય કાળ એક સમજાયું ઉપશમક કેમ લીધું સમજાયું ને કારણ કે ટપક વાળા તો હવે ટપક શ્રેણી કરવા વાળા તો હવે મરણ ને પામવાના નથી હવે ક્યાં મરણ હવે તો જન્મ મરણ નો અભાવ છે પણ સમજાય છે ને તો જન્મ મરણ નો અભાવ છે તો એ અપેક્ષા એ જગન્ય કાળ એક સમય કોણ કઈ અપેક્ષા એ ઉપશમક મુનિરાજ ની અપેક્ષા આજે સવારના ઘરે વાત કરી તો 14 વર્ષ થાય પૂરતા પછી એક્ઝામ લેવી જોઈએ કે નહીં તો બધા એક સાથે બીજું લેવી જોઈએ એટલે ઘરવાળા કીધું અહીંયા ખબર નહીં ઘરમાં તો બીજું લેવી જોઈએ અને કઈ સાઈન થી લેવી જોઈએ એ સાઈન પણ મને કીધે સાઈન હમણાં લીધો સમજાય છે એ 14 નું વર્ષ થાય પૂરું થશે ને સિદ્ધ કરતા પૂરી થશે ને પછી કઈ તો એ સાઈન નથી કીધી મને હા ચલો તો જગન્ય કાળ એ હશે હવે ઉત્કૃષ્ટ કાળ તો કે એક અંતર અને મધ્યમ કાળ તો કે જગન્ય અને મધ્યમ જગન્ય અને ઉત્કૃષ્ટ ની વચ્ચે નો કાળ એ મધ્યમ કાળ વી ગેટ ઓવર વિથ ધીસ ટોપિક હવે આપણે જઈએ ગમનાગમન ચલો જલ્દી ગમનાગમન પહેલા આપણે લઈએ ઉપશમક મુનિરાજ નું ગમન ગમન લઈએ પેલા ગમન ઉપશમક મુનિરાજ કંટાળો આવે છે થાકી ગયા છો એક ને એક વાત બોલો જેવું લાગે છે શું થાય પણ અમુક ટોપિક તો કોમન આવશે ને ચલો ગમન આ નવમા ગુણસ્થાન માં ગમન ક્યાંથી થશે તો કે ઉપશમક ની વાત કરું છું તો કે આઠમા માંથી નવમા હજી કોઈ ગમન પોસિબિલિટી ગમન રહેલું નીચે આવતા દસમા માંથી નવમા માં અને ઉપર કરતા આઠમા માંથી નવમા માં ગમન હજી કોઈ ગમન હજી કોઈ ગમન વેરી ગુડ અગર આઠમા નવમા સ્થાન માં આવતા મરણ થાય છે તો મરણ થતા નવમા વ્રતસ્થાન માંથી વિગ્રહ ગતિ ના પહેલા સમયે ચોથા વ્રતસ્થાન માં ગમન તો ઉપશમક મુનિરાજ ઉપશમક અનિવૃત્તિ કરવાના મુનિરાજ નું ગમન ત્રણ વ્રતસ્થાન માં આઠમા માંથી અરે સોરી ગમન ક્યાં કરશે નવમા માંથી દસમા માં કે નવમા માંથી ચોથા માં કે નવમા માંથી આઠમા બરાબર છે નીચે આવશે ને નીચે આવશે તો આઠમા માં સાતમા માં આવશે અને ક્યાંથી આવશે ક્યાં જશે ઉપર જશે તો દસમા માં ગમન એટલે ક્યાં જશે નીચે આવશે ઉપર જશે યા તો ચોથામાં એ બરાબર હવે સપ્ત કેણી કરવાવાળા મુનિરાજ નવમા ગુણસ્થાન માંથી ગમન ક્યાં ક્યાં થાય ક્યાં ક્યાં થશે ક્યાં ક્યાં થશે ઓનલી દસમા ક્યાં જશે તો કે ખાલી દસમા માં બરાબર છે ખાલી દસમા માં ઉપશમક વાળા ને ત્રણ નવમા માંથી આઠ સમજાય છે નવમા માંથી દસ નવમા માંથી અને ટપક વાળા નું ખાલી હવે આગમન ક્યાંથી થશે આગમન ચલો લાસ્ટ પોઈન્ટ પછી નવો વિષય જલ્દી લાસ્ટ પોઈન્ટ પહેલા આપણે ઉપશમક વાળા નું આગમન કયા ગુણસ્થાન માંથી નવમા ગુણસ્થાન માં આવશે આગમન આગમન જલ્દી જલ્દી ક્યાંથી આવશે તો કે આગમન ક્યાંથી થઈ શકે આગમન તો કે આઠમા માંથી પણ આગમન નવમા માં થઈ શકે અને પડતી વખતે દસમા માંથી પણ આગમન થાય બરાબર છે અને અને સપ્તક મુનિરાજ નું આગમન ક્યાંથી થશે ક્યાંથી ઓનલી એડ ઓનલી એડ કારણ કે નીચે પડવાનો કોઈ પ્રશ્ન તો ગમન આગમન કાળ સમ્યત્વ ચારિત્ર પરિભાષા ભેદ બરાબર આટલી ચર્ચા થઈ હવે આપણે લાસ્ટ ટોપિક લઈએ છીએ જે નવમા ગણસ્થાનની વિશેષતા હવે થોડા શબ્દ નવા આવશે બરાબર છે એ શબ્દ થોડા ધ્યાનથી સાંભળો સૌથી પહેલો શબ્દ નવમા ગણસ્થાનમાં થવા વાળી આ વિશેષતા છે ભાવ આપણે સમજી લીધો છે ખાલી આપણે શબ્દમાં એને હવે બરાબર સમજવાનું છે હવે સાંભળો સૌથી પહેલી વાત કે નવમા વર્ણસ્થાનમાં શું થાય છે તો કે કૃષ્ટિકરણ થાય છે પહેલો શબ્દ પહેલા હું લખાવું છું એટલે બોલીશું તમે સાંભળો કૃષ્ટિકરણ થાય છે શું અર્થ છે કૃષ્ટિકરણનો કૃષ્ટિકરણ કૃષ્ટિ એટલે બહુ સરસ અહીંયા અર્થ આપ્યો છે ક્રમ છે સાંભળજો ધ્યાનથી બધા દસ મિનિટ માં પૂરું કરીએ ક્રમ છે કથાયોગો કોને કથાયોગો ક્રમ છે કથાયોગો કૃષ એટલે કે હીન કરને કો કૃષ્ટિકરણ કહેશે આવી પરિભાષા જેની બધાને પરિભાષા ખ્યાલમાં આવી ક્રમથી કથાયો ને કૃષ એટલે કે હીન કરવાના કાર્યને શું કહેવાય કૃષ્ટિકરણ કહેવાય આટલું સમજાયું પહેલી વાત હવે અહીંયા ક્રમથી કયા કષાયોને કૃષ્ટ કરવાની વાત હવે ડિફરન્સ સમજો સાતમા ગુણસ્થાનમાં થવાવાળા ચાર આવશ્યક કાર્ય આઠમા ગુણસ્થાનમાં થવાવાળા ચાર આવશ્યક કાર્ય એ જે કાર્યમાં કર્મની વાત લીધી હતી એ કર્મ ઓવરઓલ બધા જ કર્મની વાત લીધી કોઈ સમજાય છે અહીંયા જે કૃષ્ટિકરણની વાત છે અહીંયા જે વાદળ સૃષ્ટિ થશે હમણાં એટલે હમણાં થશે એટલે સમજાય છે હમણાં સમજાવી સમજાય છે પછી જે સૂક્ષ્મ કૃષ્ટિ થશે તો એ વાદળ સૃષ્ટિ એ સૂક્ષ્મ કૃષ્ટિ એ કૃષ્ટિકરણ એ કષાયોનું કૃષ્ટ થવું એ કષાયોનું હીન થવું એ માત્ર અહીંયા નવમા સ્થાનમાં કયા સંબંધી રહેવું તો કે જે ચારિત્ર મોહનીય કર્મની વીસ પ્રકૃતિઓના સંદર્ભમાં તમને ખ્યાલ આવે છે સમજાવશું તું નવમા માં આ ડિફરન્સ છે જે કૃષ્ટિકરણ અહીંયા વાત કરી છે એ ચારિત્ર મોહનીયની વીસ પ્રકૃતિઓની કૃષ્ટિકરણ થાય હવે કેવી રીતના થાય છે એની આખી પ્રક્રિયા બતાવી છે કેમ કારણ કે નવમા વર્ષ સ્થાનના અંતિમ સમયમાં શું થાય जिसमें 20 प्रकृतियों ओवरऑल या तो उत्सव या तो 20 प्रकृतियों सत्ता माथी निकली जाओ। हरे जो आगे क्रम से कटायों को कृषिहीन करने को कृषिकरण कहते हैं, अर्थात हमें स्पष्ट करें अनुभव लेकिन एक फल प्रदान करने की शक्ति, फल प्रदान करवानी ये शक्ति 20 प्रकृतियों की है, एक फल प्रदान करवानी शक्तियों का उत्तरों उत्तर उत्तरों उत्तर कम 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 होते जाना उसे कहते हैं कृषि। समझाई से थोड़ो थोड़ो ख्याल आवे छे ने, कया कर्म ની વાત લેવાની છે, ચારી પ્રવૃત્તિની 20 પ્રવૃત્તિઓનો હવે શું થાય છે અનુભાગ એનો કમ કમ ઉત્તર ઉત્તર કમ થાય, અનુભાગ કમ થાય છે એની સાથે એની સ્થિતિ પણ કમ થાય છે, કારણ કે હવે એક અંતર મુહૂર્તમાં એ અનુભાગ કમ 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 થતા 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 નવમાનો અંતિમ સમય એ 21 પ્રવૃત્તિઓનો શું થઈ જવાનો છે ઉત્તમ યાદો થઈ જશે અને કહેવાય કૃષિકર। તમે ઇમેજિન કરી શકો છો કે અંદરમાં જીવના એ પરિણામોની એવી પ્રકારની પ્રગાઢ વિશુદ્ધતાને વિધરાવતા પ્રચુર ભક્તિ અચાનક ગુણી હર સમય હર સમય કે એનું નિમિત્ત પામીને સર્વ પ્રથમમાં પ્રથમ આ કર્મમાંથી કર્મ જશે તો કયું જશે બોલો જલ્દી મોહનીય કર દર્શન મોહની અને તો ચલો આપણે અગર ચપ્પક ખીલી લઈએ તો દર્શન મોહની અનંતાનુ બનીને તો સહી કહી ના આવ્યા અને આ નવમા ગણસ્થાનમાં આવી પ્રચુર વિશ્વાસતા સહિત લખ્યું છે અહીંયા કે મુનિરાજની અંદરમાં સત્તામાં 8-8 કર્મ હજી વિદ્યમાન મોની હજી કર્યું નથી બીજા 7 ગયા નથી પરંતુ એ 8-8 કર્મ હોવા છતાં પણ તમે વિશ્વાસતા જો તમે પ્રભાવતા જો તમે આનંદની પ્રચુરતા જો તો કે એ પ્રચુરતાનું નિમિત્ત પામીને અહીંયા નવમા ગણસ્થાનમાં અપૂર્ણ કાર્ય થયું અસાધારણ કાર્ય થયું તેનું સૌથી મહત્વપૂર્ણ ગુણસ્થાન હોય પણ નવમું ગુણસ્થાન એમ કારણ કે સર્વ પ્રથમ મોહનીય કર્મની 21 પ્રકૃતિઓમાંથી 20 પ્રકૃતિનો શય અને ઉપસવાસ ગુણસ્થાન। સમજાયું એ શબ્દ રહ્યો ના જો હવે શું કે છે કે એ શક્તિનું હીન થવું એને કહેવાય કૃષ્ટિકરણ યહ અતિ વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્ય અનિવૃત્તિકરણ ગુણસ્થાન નો હી હોતા। હવે બે પરિભાષા બાદલ વૃત્તિ અને સૂક્ષ્મ વૃત્તિ છે સરળ ખાલી શબ્દ લવા હવે સાંભળો એક ઇમેજિન કરો બધા જલ્દી 5 મિનિટ મારી સાથે રહેજે એકદમ ઉપયોગી એકાગ્ર અનિવૃત્તિકરણ ગુણસ્થાન છે એની પહેલા કહ્યું હતું અપૂર્વકર હવે ઇમેજિન કરજો આપણે અનિવૃત્તિકરણ અને એની પહેલા અપૂર્વકરણ ગુણસ્થાનમાં 20 પ્રકૃતિઓના સ્પર્ધક અનિવૃત્તિકરણમાં 20 પ્રકૃતિઓના સ્પર્ધક હવે શું થાય છે જુઓ અનિવૃત્તિકરણ નામક નવે ગુણસ્થાન કે નવમા ગુણસ્થાનના પૂર્વ કયું ગુણસ્થાન સમજાય છે ને કેવો રિસ્પોન્સ આપ્યો અને પૂર્વમાં કયું ગુણસ્થાન હતું તો પૂર્વ પાયે જાણે વાળે સ્પર્ધક કો પૂર્વ સ્પર્ધક કહે છે ચાર શબ્દ આવવાના છે બાદર વૃત્તિ સૂક્ષ્મ વૃત્તિ પૂર્વ સ્પર્ધક અપૂર્વ સ્પર્ધક સમજાય છે હવે એક એક સાંભળો પહેલા શું વાત ચાલુ થઈ ગઈ આપણે અનિવૃત્તિકરણ ગુણસ્થાન એની પૂર્વના જે ચારિત્રમોનીય કર્મના જે સ્પર્ધક છે એને શું કહેવાય પૂર્વ સ્પર્ધક અનિવૃત્તિકરણ નામક નવે ગુણસ્થાન કે પૂર્વ પાયે જાણે વાળે સ્પર્ધક એટલે કર્મનો સમૂહ કર્મનો સમૂહ ચારિત્રમોનીયના કર્મનો સમૂહ જથ્થો એ પૂર્વ પાયે જાણે વાળે સ્પર્ધક કો ક્યાં કહેતે હૈ પૂર્વ સ્પર્ધક બરાબર પૂર્વ સ્પર્ધક અનિવૃત્તિકરણ ગુણસ્થાનની પહેલા જોવામાં આવતા જે સ્પર્ધક છે એને પૂર્વ સ્પર્ધક અનિવૃત્તિકરણ કે નિમિત્ત જે અનુભવ ક્ષીણ સ્પર્ધક કો ક્યાં કહેતે હૈ અપૂર્વ સ્પર્ધક જે પૂર્વમાં સ્પર્ધક હતા અનિવૃત્તિકરણની પહેલા જે સ્પર્ધક હતા એ સ્પર્ધક અનિવૃત્તિકરણના પરિણામનું નિમિત્ત પામીને એ સ્પર્ધક નો અનુભવ જે ક્ષીણ થયો ક્ષીણ થવાનો ચાલુ થયો તો હવે એ સ્પર્ધક કેવા છે તો કે અપૂર્વ આટલું સમજાયું બરાબર છે સમજાય છે ને સરળ છે પૂર્વ સ્પર્ધક અપૂર્વ સ્પર્ધક અરે પહેલા હતા એના કરતા હીન થયા ને એનો અનુભવ ઘટ્યો ને ક્રૂશ થયા ને સમજાય છે અરે ઉત્તરો ઉત્તરે ક્રૂશ પરદક ની વાત કરી. હવે લાસ્ટ પોઈન્ટ અપૂર્વ સ્પર્ધક. હવે ક્યાં આવી ગયા? અનિવૃત્તિકરણ. અપૂર્વ સ્પર્ધક એટલે કે જે અનિવૃત્તિકરણ નું પરિણામ નું નિમિત્ત પામીને જે પૂર્વ સ્પર્ધક હતા એની જે અનુભાવ શક્તિ લીન થતા થતા એ અપૂર્વ સ્પર્ધક થઈ ગયા. તો અપૂર્વ સ્પર્ધક છે બી અનંતવે ભાવ અનુભાવ ક્ષીણ સ્પર્ધકો બાદર સૃષ્ટિ કહે છે. સમજાયું? શું કીધું? કે અપૂર્વકરણ અપૂર્વ સ્પર્ધક થી પણ સ્પર્ધક ને શું કહેવાય? બાદર કૃષ્ટિ. બાદર કૃષ્ટિ એટલે સ્થૂળ કૃષ્ટિ. સ્થૂળ કૃષ્ટિ એટલે કે મોટા મોટા ટુકડા થયા. કોઈ સમજાય છે? ચારિત્ર મોનિયા જે 21 પ્રકૃતિઓ છે એની બાદર કૃષ્ટિ થઈ પેલા. અને લાભ કે બાદર કૃષ્ટિ તે બી અનંત ભાગ અનુભાગ ક્ષીણ સ્પર્ધક. બાદર થી પણ અનંત ભાગ અનુભાગ ક્ષીણ સ્પર્ધકો કો ક્યાં કહેતે હૈ? સૂક્ષ્મ કૃષ્ટિ કહેતે હૈ. અને એ સૂક્ષ્મ કૃષ્ટિ થતા અંતમાં શું થઈ જશે? કે એ બધા 21 ભેદ નો શું થઈ જશે? 21 નો શું થઈ જશે? એક લાઈન મારે ખાલી વાંચી છે. એક લાઈન વાંચ્યું ને જલ્દી જો વાંચ્યું છે તમે સાંભળો, ખાલી સાંભળો. વસ્તુ વ્યવસ્થા થી અદભુતતા થતા સૂક્ષ્મતા તો દેખો. આ સ્પર્ધક ની વાત, આ સૂક્ષ્મ કૃષ્ટિ ની વાત પૂરી થયા બાદ તમે સાંભળો શું લખ્યું છે. વસ્તુ વ્યવસ્થા થી અદભુતતા થતા સૂક્ષ્મતા તો દેખો. શપક અનિવૃત્તિકરણ વાળે મુનિરાજ, શપક લો, શપક શ્રેણી વાળા, શપક અનિવૃત્તિકરણ વાળે મહા મુનિરાજ અબ માત્ર યથાયોગ્ય દો અંતર 9 અને 10 યથાયોગ્ય દો અંતર મુરત સમાપ્ત હોતે હી અર્થાત 10 અને 12 એટલે અરિહંત થાય છે. 10 અને 12 9 માંથી 10 માં જશે, 10 માંથી 12 માં જશે. અને 12 માં ગુણસ્થાન કા સમય વ્યતીત કરતે હી સર્વજ્ઞ ભગવાન અરહંત બનને વાલે છે. તથાપિ ઉન્હેં અભી અભી ભી આઠો હી કર્મ કી સત્તા મોજૂદ છે. સમજાય? આઠો હી કર્મ કી સત્તા 9 ગુણસ્થાન મેં મોજૂદ હૈ. જો મુનિરાજ દો અંતર મુરત કે બાદ કેવલી હોને વાલે હૈ, ભગવાન હોને વાલે હૈ, એવા 9મા ગુણસ્થાન માં 8 કર્મ હજી મોજૂદ છે. ઉનમે સે એક ભી કર્મ કા પૂર્ણતા સહી નહી હુઆ. પૂર્ણતા સહી, કારણ કે થોડો થોડો સહી તો થયો ના, પણ પૂર્ણતા સહી નહી હુઆ હૈ. એ હવે આગળ મોનિય કર્મ નષ્ટોન્મુખ હૈ. નષ્ટ કે અનુમુખ છે. વાંચી લો એમ કરેલા, વાંચી લો તો મને સંતોષ થશે, કારણ કે કાલ સવાર સુધી વાંચી લો. પોઈન્ટ સમજાય? મોહનીય કર્મ નષ્ટોન્મુખ છે. તથાપિ હવે શું લખી દેજો? સૂક્ષ્મ લોભ, બાકી છે ને સૂક્ષ્મ લોભ, આપણે સામર્થ્ય છે આપણે અસ્તિત્વ થી જાણકારી મહા મુનિરાજ કો ભી માનો ગૌરવ સે દે રહા હૈ કે ભાઈ અભી હું છું. મુનિરાજ નું લખી નથી પરંતુ ઉપમા આપી છે કે જયારે મુનિરાજ ને સૂક્ષ્મ લોભ પોતાનું અસ્તિત્વ ગૌરવ થી સિદ્ધ કરી રહ્યો છું કે અજી હું છું. ઉદાહરણ કેટલું સરસ છે જો, જેસે બુઝતા હુઆ દીપક અંત મેં, યદિ બુઝતા હુઆ દીપક અંત મેં ભગવતર બુઝ જાતા હૈ, અન્ય જ્ઞાનાવરણીય સાતો કર્મ અપની અપની સ્થિતિ અનુસાર સત્તા મેં હૈ, ફિર ભી ઉન સાતો કર્મો કી નિર્જરા તો ઉત્તરો ઉત્તર યથા ક્રમ તથા યથાવત ચાલુ હી હૈ. નિર્જરા ગુણ છે, નિર્જરા તો ચાલુ જ છે. હવે શું થશે કે જેવી રીતના દીપક બુઝાવવાનો હોય તે ભક્તિ ને બુઝે, એવી રીતના 2 અંતર્મુહૂર્ત માં 4 ઘાતી કર્મ નો અને પછી યથા યોગ્ય સમય માં 4 ઘાતી કર્મ નો સહી કરીને મુનિરાજ સિદ્ધતા પ્રગટ કરવાના છે. એ પ્રમાણે આજે આપણે યથાશક્તિ 9મા ગુણસ્થાન ની ચર્ચા પૂરી કરી. નેક્સ્ટ ટાઈમ થી આપણે અદભુત 10મા ગુણસ્થાન ની ચર્ચા પ્રારંભ કરી. નિજ
વંદના શત વાર ઇસ કે લિયે દિયા વાણી વાત.
પરોપકારી
ગુણસ્થાન વિશેષ છે.